एकत्र फाउंडेशन प्रस्तुत कुंदनी का कापड़िया निवार्ता प्रेम ना आंसू ऑडियो पठन कृष्णा व्यास। सरयू ना लग्न आखरे अनंत साथे नक्की थया। बद्धाने आ वर अने आ घर गम्या हता अने सरयू ने पण कशो वांधो काढवा जेवू देखायो नहीं। अनंत बीज वर हतो पण एनी उम्र काई बहु न हती। एना ऊंचा पातळा कंईक श्याम पण सुहामणा देहने कारणे ए आकर्षक कही शकाय एवो लागतो हतो। एना घरनी प्रतिष्ठा शहेरमां सारी हती अने डॉक्टर तरीके एणे हमणां ज प्रेक्टिस करवानी शरूआत करी हती। छतां एनुं नाम शहेरमां विख्यात थई गयुं हतुं। आवा वरने माटे सरयूने ना पाडवा कंई कारण ज नहोतुं। पण एने एक वात खूंच्या करती अने ते अनंतनी पहेली पत्नीना 5 वर्षना बाळकनी। लग्न करीने तरत ज 5 वर्षना आ बाळकनी माता बनवू पड़शे ए विचार एना उल्लासने एना नवयुवानना स्वप्नाओने एना आनंदभर्या फफड़ाटने जवाबदारीनी दोरीथी बांधी देतो हतो। अने अधूरामां पूरुं ए बाळक अपंग हतुं। आवा अपंग बाळकनी जईने तरत ज काळजी करवी पड़शे। सवारथी रात सुधीना एना बधा काम संभाळवा पड़शे। ए ख्याले એને જાણે પોતાની આયા તરીકે અનંતના ઘેર જતી હોય એવું લાગતું હતું। અલબત્ત ત્યાં સાસુ નણંદ દિયર વગેરે ઘણા હતા, કુટુંબ પણ મોટું હતું, પણ તેમ છતાંય પોતે સંસ્કારી હતી એટલે પોતાના મનમાં સંતોષ ખાતર પણ મા તરીકેની ફરજમાંથી મુક્ત થઈ શકે એમ નહોતી। આ એક વાત એને મૂંઝવ્યા કરતી હતી, લગ્નના એના ઉત્સાહને મંદ પાડી દેતી હતી। પણ એને નક્કર વિરોધ તરીકે કોઈની સામે કાંઈક સંકોચથી અને કાંઈક પોતાની સંસ્કારિતા હણાય એ દ્રષ્ટિએ તે રજૂ કરી શકી નહીં અને લગ્નનો દિવસ પણ નક્કી થઈ ગયો। અનંતનું એ બાળક કંઈ પહેલેથી જ અપંગ નહોતો। એનો જન્મ થયો ત્યારે તો તે ખૂબ તંદુરસ્ત અને સુંદર હતો। એનામાં એક વિશિષ્ટતાય હતી, એ છોકરો એની માને ખૂબ ચાહતો। ગમે તેટલું રડતો હોય, કશાયથી એ માનતો ન હોય ત્યારે એની માને માત્ર આવતી જોઈએ કે રડવાનું ભૂલી જઈને એક એવું તો મધુર સ્મિત કરતો કે માં એને દોડીને ગોદમાં લઈ લેતી અને કપાળ પર ચુંબન કરતી। અને ત્યારે એને જાણે પોતે સ્વર્ગમાં બેઠો બેઠો આનંદની અનંત ધારામાં સ્નાન કરી રહ્યો હોય એવું લાગતું। બીજા બાળકો શેરીમાં એકઠા મળી તોફાન મસ્તી કરતા હોય ત્યારે કિરણ રસોડામાં એની મા પાસે વીંટળાઈ રહેતો, ક્યારેક પાછળથી અચાનક આવીને કામકાજ કરતી માને હેરાન હેરાન કરી મૂકતો અને પછી મા સામે આવી ખિલખિલાટ હસી પડતો અને એમ હસતા એ મા સામે જોતો ત્યારે એની બે મધુર આંખોમાંથી એવો તો પ્રેમ નીતરી રહેતો કે બધી મશ્કરીમાં સુશીલાને કહેતા, દીકરા તો ઘણાને હોય છે પણ તારાની તો વાત જ નિરાળી। સુશીલા કશોય પ્રત્યુત્તર આપ્યા વિના મંદ હસતી અને છોકરો એટલો તો સરસ હતો કે એને એ પ્રભુનું ધન હોય એમ સાચવતી, એના તોફાનોથી ઘણીવાર ત્રાહી પુકારતી છતાંય પોતાની નજરથી અળગો થવા દેતી નહીં। આમ પોતાના તોફાનો અને મસ્તી વડે એ માની આસપાસ ખૂબ વીંટળાઈ રહ્યો હતો અને એની છાયા જેવો બનતો જતો હતો। પણ એક દિવસ મા દીકરાના સુખની આ અવિચ્છિન્ન ધારામાં ભંગાણ પડ્યું। કિરણ ખૂબ સખત માંદો પડ્યો। પહેલા 4 દિવસ એને તાવ આવ્યો અને 5મે દિવસે એને આંચકી શરૂ થઈ। થોડા થોડા અંતરે એના હાથ પગ તણાઈ જતા, મોંએ ફીણ વળી જતા અને આંખો ઊંચે ચડી જતી, આંચકી શમી જતી ત્યારે છોકરો જાણે મૃત્યુના દ્વારે જઈને પાછો આવતો હોય એમ એનો ચહેરો ફીકો પડી જતો અને સહેજ ભાનમાં આવતો ત્યારે આર્દ્ર નજરે માની સામે જોઈ રહેતો। સુશીલા આ પ્રસંગે ખૂબ જ ગભરાઈ ગઈ હતી। અનંતે તરત જ શહેરના સારામાં સારા અનુભવી ડાક્ટરને બોલાવ્યા પણ એ કશી ચોક્કસ દવા આપી શક્યો નહીં। દેખીતી રીતે સ્થિતિ ગંભીર લાગતી હતી, પણ એને આશ્વાસન આપ્યું કે ગભરાવાની કશી જરૂર નથી ને બધું ઠીક થઈ રહેશે। માત્ર જતા જતા અનંતને પાસે બોલાવીને ધીમેથી એને કહ્યું, જિંદગીને કશી મુશ્કેલી આવે નહીં, પણ સંભવ છે કે એકાદ અંગ ખોટું પડી જાય। ચોક્કસ કશું કહી શકાતું નથી, પણ આમ બને તો નવાઈ નહીં। 2 દિવસ કિરણના અસહ્ય તરફરાટમાં વીત્યા। આખોય વખત સુશીલા એની પાસે બેસીને એના માથા પર હાથ ફેરવ્યા કરતી। કિરણ ભાનમાં હોય ત્યારે માથે માનો હાથ ફરતો જોઈ એને ખૂબ શાંતિ મળતી, પણ આંચકી આવતી અને બેભાન થઈ જતો અને ત્યારે એનું સમગ્ર અસ્તિત્વ જાણે શાંતિને પામવા તરફડી ઉઠતું અને ખેંચાઈ જતું. વલખા મારી મારીને નિરાશ થઈને એના પ્રાણ પટકાઈ પડતા. બે દિવસ આમ વીત્યા પછી ત્રીજે દિવસે એનો તરફરાટ શાંત થઈ ગયો. ચૂપચાપ બોલ્યા વગર એ શાંતિથી પડી રહ્યો. હાથ પગ એણે ઉછાળ્યા નહીં, કશો બબડાટ પણ કર્યો નહીં, સૌએ નિરાતનો શ્વાસ લીધો. પણ અત્યંત બારીકાઈથી બાળકની હરેક ક્રિયાને જોઈ રહેલી સુશીલાને લાગ્યું કે પગ ઉછળતા નહોતા, કારણ કે એ ઉછળી શકતા નહોતા. એના પગમાં જડત્વ આવી ગયું હોય એવું લાગતું હતું. જાણે ઉપરના ચેતનમય અંગો સાથે એને કશો સંપર્ક જ ન હોય. વધુ ખાતરી કરવા માટે એણે એક પગ સહેજ ઊંચો કરીને પાછો મૂક્યો ત્યારે નિર્જીવ લાકડાની જેમ એ પટકાયો. ખાટલામાં પડેલા પારિજાતના ફૂલ જેવા મધુર કોમળ બાળકની આ સ્થિતિ જોઈ સુશીલાનું સઘળું ચેતન હરાઈ ગયું. એક ચીસ પાડી એ ત્યાં બેભાન થઈ ગઈ. આ અભાનતામાંથી સુશીલા જાગી ત્યારે એના જીવનનો રંગ ઝાંખો પડી ગયો હતો અને મનમાં અંધારી રાત જેવી ગમગીની ગાઢપણે વ્યાપી ગઈ હતી. આ સુંદર બાળક હવે કદી ચાલી નહીં શકે, મુક્ત રીતે હવે ફરી નહીં શકે, એ ખ્યાલે જ એનું દિલ ચિતરાઈ જતું. દુનિયાની તમામ સમૃદ્ધિ એકઠી કરીને જેના ચરણ પાસે પાથરી દઈએ તોય જેનું કઠોર મન પીગળતું નથી એવી ભાગ્ય વિધાત્રી નામ પર દિવસો સુધી એણે આંસુ સાર્યા. પણ જે બની ગયું એને હવે કોણ મિથ્યા કરી શકવાનું હતું? કિરણ ધીમે ધીમે સાજો થતો હતો, પણ આ થોડા દિવસમાં એણે જે અપાર યાતના વેઠી એના પરિણામે એના જ્ઞાનતંતુઓ નબળા પડી ગયા હતા અને બે દિવસ પછી સૌને ખબર પડી કે એનાથી હવે બોલી શકાતું પણ નથી. સુશીલાએ આ જાણ્યું ત્યારે ચોધાર આંસુએ રડી રહી. ઘરના માણસોને ખૂબ દુઃખ થયું, પણ સુશીલાની તો આખી જીવન ઇમારત જાણે મૂળમાંથી ડોલી ગઈ. અનંતે ઉપચાર તો ઘણા કર્યા પણ કંઈ વળ્યું નહીં. ખૂબ પ્રયત્નો પછી કિરણ બેસીને ઘસડાતો થોડું ચાલતા શીખ્યો, પણ એની વાણી તો અબોલ જ રહી. માંદગીમાંથી ઉઠ્યા પછી કિરણ મા પ્રત્યે જાણે વધુ ને વધુ પ્રેમ દર્શાવવા લાગ્યો. એ કશું બોલી શકતો નહીં, માત્ર આખો દિવસ અસ્ફુટ સ્વરે મા મા કહ્યા કરતો અને એના નાનકડા બેતપ્ત હોઠ વડે એ શબ્દને પીધા જ કરતો. થોડું ચાલતા તે શીખ્યો ત્યારથી અંદરના ઓરડામાંથી રસોડામાં પહોંચી જતો અને પહેલાની જેમ જ, પણ પહેલા કરતા કેટલાય વધુ ઊંડા ભાવથી મા તરફ નિહાળી રહેતો. રેશમી ફૂલ જેવા છોકરાની આવી દશા સુશીલા જીરવી શકી નહીં. એ દિવસે દિવસે વધુ ગમગીન થતી ગઈ. સાંજ નમીએ શેરીમાં છોકરા ટોળે મળી રમતા હોય ત્યારે જોતી કે કિરણ એકલો બહાર ઓસરીના છેડા પર બેઠો બેઠો શ્વેતને ભૂખરા રંગથી ઘેરાયેલા આકાશ તરફ મીટ માંડીને જોઈ રહ્યો છે. વાદળથી છવાયેલા આકાશમાં એકાદ તારો ચમકી ઉઠતો ત્યારે એના મો પર પ્રસન્ન મધુરતા ફેલાઈ જતી અને અસ્પષ્ટ સ્વરે મા એવું કંઈક આછું એ બબડતો. સુશીલાની આંખોમાં આંસુ ભરાઈ આવતા. આ બાળકની મૂંગી ભાષામાં કોને ખબર કેટલીય રહસ્યમય વાતોનો ભંડાર ભર્યો હતો. કોઈક વાર તો એ એવી વ્યક્ર દ્રષ્ટિએ મા સામે જોઈ રહેતો જાણે હમણાં જ તેની હૃદયની વેદના બોલી ઉઠશે, પણ એ કશું બોલતો નહીં. ઓસરીના ખૂણામાં એકલો બેસીને સામે ખુલ્લી ધરતીને મનમાં ને મનમાં સેંકડો ફૂળમાળથી ગૂંથી એ શણગાર્યા કરતો. ક્યારેક એની ભૂરી આંખોમાં એવો અદ્ભુત પ્રકાશ છવાઈ જતો કે એનું મોં એનાથી ઉજળું થઈ જતું. કોઈક અનિર્વચનીય આનંદ એના અંગે અંગને ભરી દેતો. ખુલ્લા મેદાનમાં બે હાથ છૂટા મૂકીને આ છેડેથી પેલા, ધરતીને આકાશ જ્યાં મળે છે એ છેડા સુધી દોડી જવાનું એને મન થતું. રૂપેરી વાદળના ઢગની પેલે પાર પાંખ ફફડાવીને ઉડી જવાની ઈચ્છા થતી, પણ આ બધું માત્ર સુશીલા સમજતી. બાળકના હૃદય સાથે એ એવું એકત્વ મેળવી રહી હતી કે એની વણબોલી વાતને એ સ્પષ્ટપણે સાંભળી શકતી, એના મનના ખૂણે ખૂણામાં ફરીને એની તમામ વાતો સમજી શકતી. પણ એથી તો એ વધુ હિજરાતી જતી હતી. આ ઝંખનાઓ, આશાઓ, વિશાળ આનંદને અણુ અણુને ભરી લેવાની અસીમ કામનાઓ, આ બધું જ અધૂરું, અવ્યક્ત, અણપૂર્યું રહેશે. જિંદગીના અંત સુધી એ આમ સ્વપ્નો જ ઘડ્યા કરશે. સુશીલાના અંતરનો ઘા ઊંડો ને ઊંડો થતો ગયો. સૌ એને વિલાતી, સુકાઈ જતી, ખરી પડવાની તૈયારી કરતા જોઈ. પણ એનું કારણ કિરણની આ મૌનમય અજ્ઞાત પ્રસન્નતા પાછળ છુપાયેલી, પ્રગટ ન થઈ શકતી વાણીની વેદના જ હતી. એ વાત કોઈ સમજી શક્યું નહીં. માત્ર આનંદ એ સમજતો, પણ એનો શો ઉપાય હતો? એની તબિયત વધુ ને વધુ બગડતી ચાલી. વહુને હવાફેર કરાવો એમ ઘરમાં કોઈએ બોલ્યું, પણ આ માંદગીને હવાફેરની જરૂર નહોતી. સ્થાન ફેર કરાવવા જેટલા પૈસા સુશીલાએ પતિ પાસે ખર્ચાવ્યા નહીં. એનું મન એવું તો ભાંગી ગયું હતું કે એ ભાંગી ગયેલા પાયાવાળી ઇમારતને તૂટી પડતા વાર ન લાગી. અને જે એને પ્રાણથી એ વધુ પ્રિય હતો, એની વેદનાને કારણે એને જ છોડીને એક સાંજે એણે આ દુનિયાની અંતિમ વિદાય લેવા આંખો મીચી દીધી. સમય સહેજ ધ્રુજ્યો, હવા કંપી અને જ્યોત બુઝાઈ ગઈ. મૃત્યુ વખતે એણે કિરણને પોતાની પાસે લાવવા કહ્યું હતું. છેલ્લી વાર એણે કિરણના રેશમી વાંકડિયા વાળ પર હાથ ફેરવ્યો ત્યારે એ પળોને પકડી લેવાની, જીવનમાં એ પળોને જ ચીરસ્થિર કરી રાખવાની, કદી છૂટા ન પડે એમ અંતરના આલિંગનમાં જકડી રાખવાની તીવ્ર ઈચ્છા એને થઈ આવી. કિરણ પણ આ પળોમાં તલ્લીન બની ગયો હતો. પણ મૃત્યુએ ફૂલની પાંદડી જેવા સુકુમારા બાળકની વેદનાને, પ્રેમના પ્રવાહ જેવી સુશીલાની જરાય પરવા કર્યા વિના એનું કર્તવ્ય બજાવી દીધું. અને ઘરમાં બધું હતું એમ જ રહેવા દઈ, ક્યાંય કશોય ફેરફાર કર્યા વિના માત્ર જીવન માટે તલસાટ કરી ઉઠેલી એક પ્રાણને હરી લઈ પોતાની પાછળ દુઃખની ઘેરી છાયા પાથરીને ચાલ્યું ગયું. પોતાના પ્રેમાળ સ્વભાવ અને વ્યવહારિક નિપુણતા વડે સુશીલાએ સૌના મન જીતી લીધા હતા, એટલે બધાને એના મૃત્યુનો ઊંડો ઘા લાગ્યો. પણ સૌથી ઊંડી વેદના તો પેલા આવડા મોટા ઘરમાં આટલા બધા માણસોની વચ્ચે નિરાધાર અને એકાકી બની ગયેલા બાળકની હતી. જે થયું હતું એને સમજાયું હશે કે કેમ એ તો કોને ખબર, પણ પગ ઘસી ઘસીને એ પેલા જ્યાં માં રસોઈ કરતી હતી ને, પાછળથી જ્યાં એ ખાટલામાં સૂઈ રહેતી ત્યાં વારંવાર જા આવ્યા કરતો, અને એ સ્થાન પ્રતિ કંઈક વેદના ભર્યો આછો હસતો. પણ એના સ્મિતનો એથી અનેક ગણો ઉજળો ઉત્તર આપનાર સામે કોઈ મળતું નહીં. જેની સામે જોઈ એ આનંદના સાગરમાં ડૂબી જતો હતો, એ ચહેરો હવે ક્યારેય નજરે પડતો નથી. એ જાણીને એને પહેલા તો ખૂબ આશ્ચર્ય થયું, પણ પછી એ ધીમે ધીમે ઉદાસ બની ગયો. પહેલા બે ત્રણ દિવસ એ માં માં એવું અર્ધવ્યક્ત ગુંજન કરતો, પણ એ પણ હવે બંધ થઈ ગયું. પહેલા જેવી પ્રસન્નતાથી હવે એના અંગે અંગ હસી રહેતા નહીં, માત્ર પહેલાની જેમ જ હજુ એ ઓસરીના છેડા પર બેસતો, પહેલા કરતા હવે કદાચ વધારે લાંબો વખત, અને નીરવ ભાવે આકાશ સામે કોણ જાણે શું જોઈ રહેતો. એની આ કરુણતા સૌને સ્પર્શી જતી, પણ એની પાસે વાણી નહોતી, એટલે વાતો કરીને કે કોઈ બીજી રીતે એને કોઈ રીઝવી નહીં શકતું. અનંતે એને રમાડવા માટે એક બાઈ રાખી, પણ કિરણ એનાથી ખુશ થયો હોય એવું લાગ્યું નહીં. ટોપલી ભરીને રમકડા એની માટે અનંત લઈ આવ્યો, પણ કિરણે તો એની સામે જોયું એ નહીં. માના ગયા પછી જાણે બીજા કોઈને ઓળખતો ન હોય એમ એ એકાકી ફર્યા કરતો, અને એને રમાડવા માટે રાખેલી બાઈ તરફ ઉદાસ આંખે જોઈ રહેતો. ક્યારેક એને જોઈને એ ડોકું ધુણાવતો ને નજર વાળી લેતો. એવું લાગતું જાણે બધી વસ્તુઓમાં, બધી વ્યક્તિઓમાં એ માને જ નિરખવા મથે છે, અને એને માં નથી દેખાતી ત્યારે નિરાશ થઈ જાય છે. સ્વાભાવિકપણે થોડા સમય પછી અનંતના બીજા લગ્નની વાત થઈ. તેને સુશીલા માટે ખૂબ પ્રેમ હતો, પણ એના મૃત્યુથી તે વિરાગી નહોતો બની ગયો, અને હજી તદ્દન જુવાન હતો એટલે બીજા લગ્નની વાત ક્યાંય અનુચિત લાગી નહીં. અનંતના મનમાં માત્ર એક જ ડર હતો, અને તે કિરણનો. એ છોકરો એની માને પોતાના મૂંગા જીવનમાં એટલો તો સજીવ રાખી રહ્યો હતો કે અનંત એની આ સ્વપ્નભરી અવસ્થાને, એની આ વેદનામય ઘેલછાને સ્પર્શતા અચકાતો હતો. એ કેટલું સમજે છે એની તો એને ખબર પડતી નહોતી, પણ પોતાની મધુર માનું સ્થાન બીજી કોઈ વ્યક્તિએ લીધું છે એવું એને લાગશે તો એના મન પર ખૂબ આઘાત થશે, એ વાત એ સમજતો હતો. મનોમન એ આ સુંદર બાળકને ખૂબ ચાહતો, અને પોતાનું બાળક એના કરતાં મૃત પત્નીના પ્રેમની શેષ સ્મૃતિ હોય એ રીતે એને સાચવવાનો પ્રયત્ન કરતો. પણ એના મૂંગા જીવનને કારણે, એના મુખ પર છવાઈ રહેલા વિષાદને કારણે, અને ખાસ કરીને તો પોતાના વ્યવસાયમાંથી ઓછો વખત મળવાને કારણે, એના તરફ જોઈએ તેટલું ધ્યાન તે આપી શકતો નહીં. આ વાતનો એને હંમેશા અફસોસ રહ્યા કરતો. ભાડુતી બાઈ ઉપર કેટલો વિશ્વાસ રાખી શકાય? એની માં ઘરડી હતી, અને આ બાળકની આસપાસ રહેલા સૌંદર્યના વાતાવરણને, એના અગમ્ય વિષાદને સ્પષ્ટપણે જોઈ કે સમજી શકતી નહીં. એટલે એના પર વાલ રાખવા છતાંય એના મનમાં સંપર્કમાં આવી શકતી નહીં. ડોસા જાજી લપ્પન છપ્પન કરતા નહીં, એમને આ બાળક ગમતો, પણ કાલું બોલનાર, મીઠી વાતો કરનાર, પોતાના દાઢી મૂછ ખેંચી પોતાને સતાવનાર કોઈ હોય એવી ઈચ્છા એમને રહેતી. મૂંગા અને અપંગ આ બાળક પ્રત્યે બધાને ખૂબ સહાનુભૂતિ હતી, પણ એના સ્વભાવની વિશિષ્ટતાને કારણે કોઈ એનામાં સક્રિય રસ લઈ શકતું નહીં. અનંતની બહેન પોતાના છોકરાઓમાંથી અને મોટા ઘરની વ્યવસ્થામાંથી પરવારતી નહીં, હવે ભાભી આવે તો પોતાને ઘેર પાછી જવા એ પણ ઉત્સુક થઈ રહી હતી. અનંતના બે નાના ભાઈ અને એક બહેન શાળામાં ભણતા અને મનમોજી હતા. આમ આટલા બધા માણસોની વચ્ચે પેલો બાળક સૌથી વિટળાયેલો છતાંય એકાકી હતો. એની આસપાસ સગવડને સમૃદ્ધિ હતા, છતાં એનું મન શૂન્ય સરખું દેખાતું. છેવટે અનંતે સરયુ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. એને પોતાનો તો સુશીલાના મૃત્યુથી પડેલી ખોટને પૂરવાના સાથીની જરૂર હતી, પણ બાળકને પણ કદાચ સરયુ સાથે ફાવી જાય તો એ એના માટે પણ ઘણું આવકારદાયક બને. અલબત્ત આ વાત માટે એને પૂરી શંકા હતી, પણ એ સિવાય બીજું શું થઈ શકે એ તે વિચારી શક્યો નહીં. લગ્ન ન કરે તો પોતાના સુખને તો એ ન જ મેળવી શકે, અને એ ઉપરાંત બાળકને આજે એ જે સ્થિતિમાં છે એનાથી વધુ સારી સ્થિતિમાં લાવવાની શક્યતા પણ ન રહે. અને સુશીલાના મૃત્યુ પછી સવા વર્ષે ફરી એકવાર અનંતના ઘરની દિવાલો લગ્નના કસુંબી રંગથી રંગાઈ ગઈ. બીજું લગ્ન હતું એટલે કશી ખાસ ધૂમધામ તો નહોતી, છતાંય ઉત્સવ અને ધમાલનું વાતાવરણ તો સર્જાઈ ગયું હતું. કેટલાક સગાઓ પણ આવી પહોંચ્યા હતા. અનંતની ઘરડીમાં લાકડીના ટેકે ટેકે બધે ફરતી અને સૂચનાઓ આપતી. ડોસાના શાંત ચહેરા પર આનંદની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. સુશીલા તરફ બંનેને માન હતું, એટલે એ પ્રસંગ પાછળ રહેલી ઘટનાઓ માટે મનમાં એમને ઊંડે દુઃખ પણ થતું, પણ નવી વહુને આવીને એમના ઘરને ઉજાળશે એનો એમને સંતોષ હતો. ડોસાને ખાસ તો મીઠું કાલું બોલતા હસતા અને ઘરમાં દોડાદોડ કરી મૂકતા પૌત્રની કલ્પના એટલી સુમધુર અને આનંદદાયક લાગતી કે સામાન્ય રીતે ઓછું બોલતા અને ઘરની વાતોની ગૂંચવણથી દૂર રહેતા એમના જીવનમાં પણ આ પ્રસંગે થોડો ઉલ્લાસ પ્રગટાવ્યો. કિરણ આ બધી ધમાલ પ્રત્યે, અજાણ્યા વાતાવરણ પ્રત્યે શંકિત અને ભયભરી નજરથી જોઈ રહ્યો હતો. આ બધું શું થાય છે એનીને સમજણ પડતી નહીં, પણ જે થતું હતું એ એને સારું નહોતું લાગતું. જેમ જેમ ઘરમાં ધમાલ વધતી ગઈ અને લગ્નનો દિવસ નજીક આવતો ગયો, એમ એ વધારે ને વધારે એકલો બનતો ગયો. બધા એની તરફ ધ્યાન આપતા, પણ એની શારીરિક જરૂરિયાતોને સંતોષવા અને બહેલાવા પૂરતું. એના મનમાં શા પ્રવાહ ચાલી રહ્યા છે એ જાણવાની કોઈને ફુરસદ નહોતી. અનંત ક્યારેક વખત મળે ત્યારે એને બોલાવીને પાસે બેસાડતો અને એને હસાવવાના મિથ્યા પ્રયત્નો કરતો, એના મનને જાણવા મથતો. પણ ઊંડી દુઃખભરી આંખોની નજર સિવાય કિરણ પાસે બીજું શું હતું? અને લગ્નના આગલા દિવસે એ અનંત પાસે આવ્યો ત્યારે એણે એવી તો વેદના ભરપૂર દ્રષ્ટિએ અનંત સામે જોયું કે અનંતની આંખમાં પાણી ભરાઈ આવ્યા. સુશીલાના મૃત્યુ સમયે એ જેટલું નહોતો રડ્યો એટલું એ અત્યારે રડ્યો. આ સૌંદર્ય ભર્યા બાળકની ભરપૂર કરુણતાથી એનું મન એટલું તો હલી ઉઠ્યું કે એને ઘડીભર લગ્ન ન કરવાનો વિચાર થઈ આવ્યો. પણ એ સમજતો હતો કે લગ્ન ન કરવાથી એ કશો અર્થ નહીં સરે. એટલું જ નહીં, બાળકના જીવનમાં ફરી આનંદનું અજવાળું ફેલાવાની સંભવિતતા પણ લગ્ન ન કરવાથી નાશ પામતી હતી. બીજે દિવસે લગ્ન માટે જાન ઉપડી ત્યારે અનંતના મનમાં કિરણનું પોતે કંઈક સારું કરી રહ્યો છે એ સાથેનો એનો દ્રોહ પણ કરી રહ્યો છે એવી ભાવના હતી. છેલ્લા બે દિવસથી કિરણની જિંદગી વિશે વિચારવામાં એ એટલો નિમગ્ન થઈ ગયો હતો કે લગ્ન પોતાના માટે નહીં પણ કિરણ માટે કરે છે એવી ભ્રમણા એના મગજ પર છવાઈ ગઈ હતી. અને એની સામે કાંઈ પ્રશ્ન હોય તો આ લગ્ન કિરણ માટે કેટલા સફળ નીવડશે એ જ હતો. સરયુને આંગણે જાન આવી પહોંચી અને એક બારીમાંથી છાનામાના અનંતને ઘણી વાર જોયો, છતાં એ નવોઢાની આંખે સરયુએ ફરી એને જોઈ લીધો. એના કુમારી માનસમાં તો લગ્ન જીવનની કેટલાય સુનેરી કલ્પનાઓ આલેખાતી હતી. જીવનને પ્રેમ અને આનંદથી છલકાવી દેવાના એને કોડ હતા, પણ એની બધી કલ્પનાઓ એક અપંગ બાળકની યાદે મેલી બની જતી હતી. એના પ્રત્યે એના મનમાં સહાનુભૂતિ અને કરુણા હતી, છતાં એ લગ્નના પ્રથમ રસ ઝરતા દિવસોમાં એવી જવાબદારીઓનું અસ્તિત્વ એને ખૂંચ્યા કરતું. બાળક અપંગ ન હોત તો શરૂઆતના દિવસોમાં એને મોસાળ પણ મોકલી શકાત, થોડા સમય પછી એને પાછો બોલાવી લેત. અલબત્ત એ પોતાના બાળકમાં અને આ બાળકમાં ક્યાંય ભેદ નહીં રાખે, પૂર્ણ સ્નેહથી એની સંભાળ લેશે. પણ લગ્ન પછીના તરતના દિવસો માટે એને મનમાં જે રંગીન કાવ્યો ગૂંથ્યા હતા તેવે વખતે થોડા સમય પૂરતીએ એ બાળકને સંભાળવાની ગંભીર જવાબદારી ન હોત તો કેટલું સારું થાત એમ એને મનમાં સતત થયા કરતું. અચાનક એને સૂચ્યું કે બાળક માટે શરૂના દિવસમાં એક સારી બાઈ રાખવાનું એ અનંતને સમજાવી શકશે. અને અનંતની મા વગેરે તો હતા જ, એટલે બહુ ચિંતા તો નહીં કરવી પડે. અનંત સિવાય એના ઘરના બીજા માણસોનો એને ઝાઝો પરિચય નહોતો, પણ સૌને માટે એને સારી જ કલ્પના કરી અને ભાવિ જીવનની પગદંડીને આશાના ફૂલથી બિછાવી દીધી. લગ્ન થઈ ગયા. માતા પિતા અને ભાઈ બહેનોની આંસુભીની વિદાયે લઈ રહી હતી ત્યારે વ્યવહારુ માતાએ ધીમા સાદે એને કહ્યું, બને તો પેલાને થોડો વખત મોસાળ રાખવાનું થાય એમ કરજે, અત્યારથી તારી જાતને એમાં ગૂંચવી દઈશ નહીં. અને આવું કહીને પોતાની વાતને પોતે જ સમર્થન આપતી હોય એમ બાજુએ રહીને બબડી, છોકરી બિચારી જાતે જ હજુ બાળક જેવી છે, ત્યાં એ બીજા બાળકની સંભાળ શી રીતે રાખી શકે, ને તેમાંય આ તો અપંગ. બંનેને હેરાનગતિ થાય એના કરતા તો બાળકને મોસાળ મોકલવું જ સારું ને. સરયુએ ડોકું ધૂણાવ્યું ને બધાએ પગે લાગી. બધાના આશીર્વાદ પામી અને દુઃખ અને આનંદમાં ન સમજાય એવી મિશ્ર ભાવથી ભરેલા હૈયે ગાડીમાં જઈ બેઠી. ગાડી ઉપડી અને થોડી વારમાં પહેલા માતા પિતાની હતી એ સરયુ અનંતની બનીને અજાણ્યા લોકો વચ્ચે પોતાનું સ્થાન શોધવા ચાલી ગઈ. ઘેર જ્યારે બધા આવી પહોંચ્યા ત્યારે રાત પડી ગઈ હતી. નવી વહુનો સૌએ પ્રેમથી સત્કાર કર્યો. ઘરડા સાસુ સસરાએ બંનેને આશીર્વાદ આપ્યા. મોટી નણંદે હસતા હસતા કહ્યું, લાગો છો તો સાક્ષાત લક્ષ્મી જેવા, અને એણે હેતથી ઓવારણા લીધા. અજાણ્યા ઘરમાં પ્રથમ પ્રવેશ સરયુને સુખકર લાગ્યો, પણ તરત જ એને આ સુખી વાતાવરણની વચ્ચે પેલા અપંગ બાળકનો ખ્યાલ આવ્યો. પગ ઘસડતો, બોલી ન શકવાને લીધે ગળામાંથી ઊં ઊં એવો અવાજ કાઢતો, બધા તરફ લાચારી ભરી નજર ફેંકતો, પોતાની અપંગતા અને નિરાધારીને રુદનના લંબાયેલા સુરમાં વારંવાર વ્યક્ત કરતો. કલ્પનાએ એને સારી ના લાગી. ખૂબ સંભાવ રાખવા છતાંય જરા સૂગ આવી ગઈ. કોને ખબર આખો વખત કેવી એ જગ્યાએ રમ્યા કરતો હશે, વારંવાર કેવો ગંદો થઈ જતો હશે, અને પોતાને માં માનીને એ કોઈક વાર એવા અસ્વચ્છ ધૂળવાળા હાથે આવીને વળગી પડે તો. અણગમાથી એનું મન ભરાઈ ગયું. ના, પોતે એના પ્રત્યે ફરજ ચૂક્યા વિના પોતાના સુંદર દિવસોને સંભાળી લેશે. તેને તે જ રાત્રે બાઈ રાખવા માટે અનંતને કહેવાનો તેણે વિચાર કર્યો. પણ એના વિશે આટલું વિચારવા છતાંય એ દેખાયો નહીં ત્યારે કુતૂહલથી એની આંખો ચારે બાજુ ફરી વળી. પેલું અણગમો પ્રેરતું દ્રશ્ય હમણાં જ દેખાશે એવું એને હરપળે થયા કર્યું. પણ ત્યાં એને સાંભળ્યું, અનંત પૂછતો હતો, કિરણ ક્યાં માં? એ ધ્યાનપૂર્વક સાંભળી રહી, માનો ઉત્તર આવ્યો, એ તો ક્યારનોય સૂઈ ગયો છે. સરયુને સહેજ નિરાત વળી. નવા જીવનના પ્રારંભની મંગલ ઘડીઓમાં એને પેલું ન ગમતું કાંઈ પણ જોવાની પરિસ્થિતિ આવી નહીં એટલે એનું મન જરા હળવું બન્યું. પણ એ બાળકને જોવાની ઉત્સુકતાએ એનામાં ખૂબ હતી એટલે જરાવાર એમ પણ થયું કે ઘરમાં એ છે જ અને આવતીકાલે તો એને જોવાનું જ છે, તો આજે રાતે જ એ જોવો હોત તો શું વાંધો થયો હોત. એકાએક એને ખ્યાલ આવ્યો કે આ ઘડીએ પતિ વિશે વિચારવાને બદલે એનું બધું ધ્યાન બાળક પર જ કેન્દ્રિત થઈ ગયું હતું. મનમાં ને મનમાં એ પતિની આવી અવગણના કરવા માટે જરા શરમાઈ ગઈ અને મોડી રાતે સત્કારનો અને મંગળ પૂજાનો બધો વિધિ પતી ગયા પછી અનંતના સાનિધ્યમાં પ્રથમવાર એ જય ઊભી. ત્યારે પતિના પ્રેમમાં પોતાની જાતને ગોપાવી દેવાનું એનું સમસ્ત સ્ત્રી હૃદય વ્યાકુળ બની ગયું. એ કિરણને ઘડીભર ભૂલી ગઈ. પોતાના પ્રતિ મંડાયેલી એની મીટમાં અનંતે સ્નેહ અને વિશ્વાસની એવી સભરતા જોઈ કે પોતાની જાતને ધન્ય માની રહ્યો અને એને થયું કે કિરણને પણ એ સાચવશે અને એના અપંગ અસહાય જીવનને પણ પોતાના માતૃપ્રેમથી ભરી દેશે. પછી તો પ્રથમ મિલનની સુહાગી પળોમાં સર્યું બધું જ ભૂલી ગઈ અને બીજી કશી વાતો કરવા માટે વાતાવરણ રહ્યું નહીં. બીજે દિવસે વહેલી સવારે સર્યું નીચે આવી. સાસુ સિવાય કોઈ ઉઠ્યું નહોતું. બંધ બારી બારણા ઉઘાડી સાસુજી અંદરના એક ઓરડામાં નમેલી આંખે માળા ગણતા બેઠા હતા. સર્યું ઘડીભરે જોઈ રહી અને પછી ઘરનું પૂરેપૂરું અવલોકન કરવા ચારે બાજુ નજર ફેરવવા લાગી. એટલામાં એણે જોયું કે ઓસરીના છેડા પર બેઠો બેઠો એક સુંદર બાળક આકાશના આછા લાલ રંગ તરફ લીન ભાવે જોઈ રહ્યો છે. સગામાંથી કોઈનો છોકરો હશે એમ માનીને ત્યાં ઊભી રહી ગઈ. વાંકડિયા પાણીના લહેર જેવા એના વાળના નીચે એણે શ્વેત કમળના ફૂલ જેવો એક ચહેરો જોયો. સમગ્ર ચહેરા પર મૃદુતાની આછી વાદળી ઢળી હતી. એની ભૂરી આંખોમાં કોઈ અજાણી વેદના આવીને સ્થિર થઈ ગઈ હતી. બે ગાલ ઉપર બે નાનકડા અશ્રુબિંદુ કમળની પાંદડી પર ઝાકળ જેવા લાગતા હતા. નીલા રંગનું એક વસ્ત્ર એણે પહેર્યું હતું અને પગ લાંબો રાખીને બેઠો હતો. એનો આખો દેખાવ એટલો મનોરમ હતો કે એને લાગ્યું જાણે સામે પથરાયેલી વિશાળ ધરતીમાં પગદંડી જેની ખોવાઈ ગઈ છે અને માં જેની વિખૂટી પડી ગઈ છે એવો એક દેવ બાળક એની માને જંખતો ગગન પર દ્રષ્ટિ માંડીને બેઠો છે અને આંખોમાંથી આંસુ વહે છે. સર્યુના અંતરમાં માતૃત્વની નિગૂઢ વેદનાની છાલક વાગી. બાળક પાસે બેસી જઈ એણેનું મોં સ્નેહપૂર્વક પોતાની તરફ ફેરવ્યું. મમતા ભર્યા કંઠે બોલી, તારું નામ શું? આકાશ તરફ નજર વાળી લઈ કિરણ સર્યુ તરફ જોઈ રહ્યો. સર્યુએ મીઠું હસીને કહ્યું, નામ નથી કે શું તારે? કિરણ કંઈ ના બોલ્યો, ચૂપચાપ એ જોઈ જ રહ્યો. સર્યુને થયું કે આ કદાચ એની નણંદનો દીકરો હોય. આવા સરસ બાળકની માતા હોવા માટે મનમાં એ કેટલો ગર્વ અનુભવતી હશે. અને પછી ખૂબ પ્રેમાળ હાસ્ય કરી બાળકનું મોં છાતી સરસું ખેંચી લઈ બોલી, મારી સાથે નહીં બોલે કે? આ વખતે કિરણ હસ્યો. એ જ પેલું ચીર સુંદર મધુર સ્મિત. આ સ્ત્રી પ્રેમમાં એને એની માં જેવી થતી લાગી. માં જ જાણે નવા વેશે એના સ્મિતનો ઉછાળો પ્રત્યુત્તર આપવા પાછી ચાલી આવી છે. અને ઘણે મહિને આજ પહેલીવાર એ ફરીથી એની એ જ અસ્ફુટ સ્વરે બોલ્યો, માં. આશ્ચર્યથી સર્યુએ જોયું કે બોલી શકતો નહોતો અને એના લંબાયેલા પગ ચેતનહીન હતા. વિસ્મયથી ક્ષોભથી એ એક પળ બેભાન જેવી બની ગઈ. જેની પોતે આટ આટલી કલ્પના કરી હતી, અણગમા ભર્યા ચિત્રો મનમાં દોર્યા હતા, એ આ જ બાળક હતો? આટલો સુંદર, આટલો નિષ્કલંક. આવેગથી એણે કિરણને પોતાની છાતી સાથે વળગાડી દીધો અને ઊંડા પ્રેમથી એના લલાટ પર ચુંબન કર્યું. એની આંખમાંથી બે બિંદુ કિરણના માથે સરી પડ્યા. કિરણે પ્રસન્નતાથી આંખ બીડી દીધી. એ જ વખતે અનંત બારણામાં આવ્યો અને એ બંનેને પ્રેમ સમાધિમાં લીન જોઈ ધીમે પગલે હર્ષથી છલકતા નયને પાછો વળી ગયો.